એકત્ર જ્ઞાન ગોષ્ઠિ અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરીશું જે વૈશ્વિક ગરીબી વિશેની આપણી જે સામાન્ય સમજ છે ને એને કદાચ થોડી હચમચાવી શકે છે. પુસ્તક છે ધ બોટમ બિલિયન, ગુજરાતીમાં કહીએ તો તળિયાના અબજ લોકો.
હા, અને આ પુસ્તક જે પોલ કોલિયરે લખ્યું છે એ ખરેખર આજે પણ એટલું જ મહત્વનું છે. એ એક સીધો અને મોટો સવાલ પૂછે છે, ભાઈ એવું કેમ છે કે દુનિયાના અમુક દેશો, લગભગ આમ જુઓ તો 58-60 જેટલા, એ સતત ગરીબીમાં જ ફસાયેલા પડ્યા છે, જ્યારે બીજા જેમ કે ભારત છે, ચીન છે, એ વિકાસશીલ દેશો આગળ વધી રહ્યા છે.
બરાબર, એટલે આ પુસ્તક એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે આ 1 અબજ લોકો કેમ પાછળ રહી ગયા છે અને એમના માટે પેલી આપણી જૂની રીતો છે ને, જેમ કે વધુ વિદેશી સહાય આપી દો કે બજારો ખુલ્લા મૂકી દો, એ કેમ કામ નથી કરતી.
હા, અને એ જે આર્થિક તફાવત વધી રહ્યો છે ને દુનિયામાં, એના પર પણ પ્રકાશ પાડે છે.
તો ચાલો આ જરા ગહન વિષય છે એમાં ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ લેખકથી. પોલ કોલિયર કોણ છે આ વ્યક્તિ જે આટલા ગંભીર મુદ્દા પર આટલી સ્પષ્ટ રીતે વાત કરે છે?
પોલ કોલિયર એ બ્રિટનના ખૂબ જાણીતા વિકાસ અર્થશાસ્ત્રી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યા છે અને એમનું ખાસ કામ છે આફ્રિકન અર્થતંત્રો પર, કારણ કે આજે બોટમ બિલિયનની આપણે વાત કરીએ છીએ ને, એનો મોટો હિસ્સો ત્યાં જ વસે છે.
હા, પણ એમની જે વાત મને રસપ્રદ લાગી એ છે કે એ ખાલી કહીએ તો એકેડેમિક નથી.
બરાબર, એ જ એમની ખાસિયત છે. એમનો અનુભવ ડબલ છે એમ કહી શકાય. એક બાજુ ઊંડું શૈક્ષણિક સંશોધન, મતલબ કે આંકડા, ડેટા, પુરાવા પર આધારિત અભ્યાસ, અને બીજી બાજુ એ વિશ્વ બેંકના ડેવલપમેન્ટ રિસર્ચ ગ્રુપના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે, એટલે નીતિ ઘડતરનો પણ અનુભવ.
એટલે થિયરી અને પ્રેક્ટિસ બંનેનું જોડાણ આ જ કદાચ એમના વિચારોને વધુ વિશ્વસનીય બનાવે છે, નહીં?
ચોક્કસ. અને બીજું કે એ કોઈ એક ચોક્કસ વિચારધારામાં બંધાઈ નથી જતા. પુરાવા જે કે એના આધારે વાત કરે, ભલે પછી એ ડાબેરી વિચાર હોય કે જમણેરી. જેમ કે અમુક લોકો બધો દોષ વૈશ્વિકીકરણને આપે તો બીજા કહે કે ના, બજાર જ બધું સંભાળી લેશે, સહાયની જરૂર નથી. કોલિયર આ બંનેને પડકારે છે.
એમનો ફોકસ વાસ્તવિક સમસ્યા અને એના વ્યવહારુ ઉકેલ પર છે.
હા, એકદમ
રસપ્રદ. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. શું કહેવા માંગે છે આ ધ બોટમ બિલિયન?
જુઓ, પુસ્તકનો મૂળ તર્ક બહુ સરળ પણ પાયાનો છે. કોલિયર કહે છે કે દુનિયાને ફક્ત વિકસિત અને વિકાસશીલ આ બે ખાનામાં વહેંચવી હવે પૂરતું નથી. વાસ્તવમાં દુનિયાના 3 ભાગ છે. 1 અબજ લોકો વિકસિત દેશોમાં, બીજા 4 અબજ લોકો વિકાસ કરી રહેલા દેશોમાં, જેઓ ખરેખર પ્રગતિ કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે.
અને ત્રીજા
છે પેલા છેલ્લા 1 અબજ લોકો, ધ બોટમ બિલિયન, જે લગભગ 58-60 દેશોમાં ફસાયેલા છે અને બાકીની દુનિયા આગળ જઈ રહી છે, પણ આ લોકો પાછળ ને પાછળ રહી રહ્યા છે.
ઓ, એટલે આ પુસ્તકનો ફોકસ આ છેલ્લા 1 અબજ લોકો પર છે. તો પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? ખાલી સમસ્યા બતાવવી?
ના ના, ખાલી સમસ્યા નહીં, મુખ્ય હેતુ છે નિદાન કરવાનું. ડોક્ટર જેમ રોગનું નિદાન કરે ને એમ, કે ભાઈ આ સ્પેસિફિક દેશો જ કેમ ફસાયેલા છે, આટલી બધી આંતરરાષ્ટ્રીય મદદ મળે છે, વૈશ્વિક વિકાસ થાય છે, તો પણ એમને લાભ કેમ નથી મળતો. અને પછી એ નિદાનના આધારે એમને મદદ કરવા માટે નવા, ચોક્કસ અને હા, ક્યારેક થોડા વિવાદાસ્પદ લાગે એવા ઉપાયો પણ સૂચવવા.
અને એમની મુખ્ય દલીલ શું છે? શા માટે પેલી પરંપરાગત પદ્ધતિઓ જેમ કે વધુ સહાય કે મુક્ત બજારો એ આ દેશો માટે કામ નથી કરતી?
કોલિયરની મુખ્ય દલીલ એ છે કે આ દેશો અમુક ચોક્કસ ફાંસલામાં ફસાયેલા છે, ક્રેપ્સ, અને આ ફાંસલા એટલા મજબૂત છે, એટલા ગૂંચવાયેલા છે કે સામાન્ય ઉપાયો એમને બહાર નથી કાઢી શકતા. જેમ કે ખાલી પૈસા આપી દેવાથી કે બજાર ખોલી દેવાથી કંઈ ન વળે, પહેલા આ ફાંસલાને સમજવા પડે.
આ ફાંસલાનો વિચાર જરા વધુ સમજાવો, એ બહુ મહત્વનો લાગે છે. કોલિયર કહે છે કે 4 મુખ્ય ફાંસલા છે. પહેલો છે સંઘર્ષનો ફાંસલો, કોન્ફ્લિક્ટ ટ્રેપ. આ તો નામ પરથી જ બહુ ભયાનક લાગે છે.
હા, અને એની ગંભીરતા સમજવી બહુ જરૂરી છે. કોલિયર તો ત્યાં સુધી કહે છે કે ગૃહ યુદ્ધ એ વિકાસની વિપરીત પ્રક્રિયા છે, ડેવલપમેન્ટ ઇન રિવર્સ, એટલે વર્ષો સુધી જે કંઈ મહેનત કરીને બનાવ્યું હોય એ બધું યુદ્ધમાં તબાહ થઈ જાય.
આંકડા શું કહે છે?
આંકડા ખરેખર ચોંકાવનારા છે. આજે બોટમ બિલિયન લોકો છે ને, એમાંથી લગભગ 73% લોકો, એટલે કે પોણા ભાગના, કાં તો હમણાં જ કોઈ ગૃહયુદ્ધમાંથી પસાર થયા છે અથવા તો હાલ એમાં જીવી રહ્યા છે.
ઓ માય ગોડ, પોણા ભાગના લોકો! આ તો કલ્પના બહારની વાત છે. એટલે વિકાસ થાય જ ક્યાંથી?
બિલકુલ. યુદ્ધ શું કરે? અર્થતંત્રને તોડી પાડે, સમાજને વેરવિખેર કરી નાખે, લોકો મરે, ઘાયલ થાય, ઘરબાર છોડીને ભાગવું પડે, અને પાછું એ ભવિષ્યના સંઘર્ષ માટેના બીજ પણ રોપી દે છે. કોલિયર તો એની કિંમત પણ ગણે છે. કહે છે કે એક સરેરાશ ગૃહયુદ્ધનો ખર્ચ લગભગ 64 અબજ ડોલર જેટલો થાય છે.
64 અબજ ડોલર! આ તો કોઈ પણ દેશને મળતી સહાય કરતા ઘણું વધારે છે.
હા, એટલે મૂળ વાત એ છે કે જ્યાં સુધી શાંતિ અને સુરક્ષા ન હોય ત્યાં સુધી વિકાસની વાત કરવી જ અર્થહીન છે. ખરો પડકાર એ છે કે આ તળિયાના અબજ લોકો ખાલી ગરીબ નથી, તેઓ પાછળ રહી રહ્યા છે અને ખરેખર ભાંગી રહ્યા છે.
સ્પષ્ટ છે, સુરક્ષા પહેલી શરત છે. સારું, હવે બીજો ફાસલો, કુદરતી સંસાધનોનો ફાસલો, નેચરલ રિસોર્સ ટ્રેપ. આ જરા વિચિત્ર નથી લાગતું? જે દેશ પાસે તેલ હોય, હીરા હોય, ખનીજો હોય, એ તો સમૃદ્ધ થવા જોઈએ ને, એ ફાસલો કેવી રીતે બને?
હા, સામાન્ય બુદ્ધિ તો એવું જ કહે, પણ વાસ્તવિકતા ઘણીવાર ઉલટી હોય છે. ઘણા એવા દેશો છે જેમની પાસે પુષ્કળ કુદરતી સંપત્તિ છે, પણ એ લોકો વધારે ગરીબ છે અને ત્યાં શાસન પણ ખરાબ છે. આને જ સંસાધન શાપ કહેવાય છે, રિસોર્સ કર્સ.
પણ આવું કેમ થાય? એની પાછળ શું કારણો છે?
એના ઘણા કારણો છે. એક તો છે જેને ડચ ડિસીઝ કહે છે. માની લો કે કોઈ દેશ તેલ વેચીને ખૂબ કમાય છે તો એના દેશનું ચલણ બહુ મજબૂત થઈ જાય.
હા, એ તો સારી વાત કહેવાય ને.
શાસનનો છે.
શાસનનો મતલબ કે ભ્રષ્ટાચાર અને એ બધું?
હા, બરાબર. જુઓ, જ્યારે સરકારને કુદરતી સંસાધનોમાંથી જેમ કે તેલ વેચીને મફતમાં જ કરોડો રૂપિયા મળી જતા હોય ત્યારે એને પ્રજા પર ટેક્સ નાખવાની બહુ જરૂર નથી પડતી.
હા, એ તો પ્રજા માટે સારું ને, ટેક્સ ના ભરવું પડે.
લાગે સારું, પણ એનાથી સરકાર અને પ્રજા વચ્ચેની જે જવાબદારીની કડી હોય ને એ તૂટી જાય છે. સરકારને લાગે છે કે મારે પ્રજાને શું પૂછવાનું, પૈસા તો અહીંથી આવે છે. એટલે શાસકો પ્રજાને જવાબદાર રહેવાને બદલે આ સંસાધનોની આવક કોના હાથમાં રહે એના પર જ ધ્યાન આપે છે.
ઓ, એટલે રાજકારણ એ પેલી સંપત્તિ પર કબજો મેળવવાની લડાઈ બની જાય છે.
બરાબર. અને એમાં પછી હિંસા પણ આવે, ભ્રષ્ટાચાર પણ વધે. જેમ કોલિયર કહે છે, સંસાધનોની આવક લોકશાહીને ખોટી રીતે ચલાવે છે. પૈસા જ લોકશાહીને ખરીદી લે છે એમ કહી શકાય.
સમજાયું. એટલે જે સંપત્તિ વરદાન લાગતી હતી એ જ શાસનને બગાડીને શાપ બની શકે છે. ખરેખર વિચારવા જેવું છે. ચાલો હવે ત્રીજા ફાસલા પર જઈએ, ખરાબ પાડોશીઓથી ઘેરાયેલ જમીનબદ્ધ દેશોનો ફાસલો, લેન્ડલોક્ડ વિથ બેડ નેબર્સ. આમાં ભૂગોળની વાત આવી.
હા, ભૂગોળ બહુ મહત્વનું છે. જુઓ, કોઈ દેશ જો જમીનબદ્ધ હોય, એટલે કે એને દરિયા કિનારો ન મળતો હોય, તો એના માટે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો સ્વાભાવિક રીતે જ થોડો મોંઘો પડે, કારણ કે માલ પહેલા બંદર સુધી લઈ જવો પડે ને.
હા, ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધી જાય.
પણ ખરી સમસ્યા ત્યારે થાય છે જ્યારે એના જે પાડોશી દેશો છે એ પણ ગરીબ હોય, અસ્થિર હોય અથવા ત્યાં લડાઈ ચાલતી હોય.
એટલે કે આજુબાજુના દેશો સારા ન હોય તો મુશ્કેલી વધી જાય.
બિલકુલ. કારણ કે વેપાર માટે સારા રસ્તા કોણ આપશે? એમના દેશમાંથી શરણાર્થીઓનો પ્રવાહ આવે અલગ, એમની અસ્થિરતાની અસર પણ પડે. ઉદાહરણ તરીકે, સ્વિટ્ઝરલેન્ડ પણ જમીનબદ્ધ દેશ છે, પણ એની આજુબાજુ કોણ છે? જર્મની, ફ્રાન્સ, ઇટાલી, બધા સમૃદ્ધ અને સ્થિર દેશો.
જ્યારે આફ્રિકામાં ચાડ કે યુગાન્ડા જેવા દેશો,
હા, એમની આસપાસના ઘણા દેશો પોતે જ ગરીબી, અસ્થિરતા કે સંઘર્ષ સામે લડી રહ્યા છે. એટલે કોલિયર બહુ સરસ રીતે કહે છે કે સમૃદ્ધ પાડોશીઓ સાથે જમીનબદ્ધ હોવું એ સમસ્યા નથી, ગરીબ પાડોશીઓ સાથે જમીનબદ્ધ હોવું એ ફાંસલો છે.
વાહ, ભૂગોળ અને પાડોશીઓ કેટલા મહત્વના છે એ સ્પષ્ટ થયો. અને ચોથો ફાંસલો, નાના દેશમાં ખરાબ શાસનનો ફાંસલો, બેડ ગવર્નન્સ ઇન અ સ્મોલ કન્ટ્રી.
ખરાબ શાસન તો કોઈ પણ દેશ માટે ખરાબ જ છે, પણ નાના દેશ માટે એ વધારે ઘાતક બની શકે છે. શા માટે? કારણ કે ભારત કે ચીન જેવા મોટા દેશો હોય એમની પાસે પોતાનું જેટલું મોટું આંતરિક બજાર હોય છે કે કદાચ ખરાબ આર્થિક નીતિઓ હોય તો પણ થોડું ઘણું રોકાણ આવી જાય, થોડો ઘણો વેપાર ચાલી રહે.
પણ નાના દેશો પાસે આ મોટો ફાયદો નથી હોતો.
બરાબર. એમની પાસે આંતરિક બજાર નાનું હોય એટલે એમને વિકાસ કરવા માટે, વિદેશી રોકાણ આકર્ષવા માટે પોતાની પ્રતિષ્ઠા બહુ સારી બનાવવી પડે. કાયદાનું શાસન હોવું જોઈએ, ભ્રષ્ટાચાર ઓછો હોવો જોઈએ. જો શાસન જ ખરાબ હોય, ભ્રષ્ટ હોય, નીતિઓ અનિશ્ચિત હોય તો કોણો રોકાણ કરવા આવે? સારા ભણેલા ગણેલા લોકો દેશ છોડીને જતા રહે અને દેશમાં કોઈ સુધારાની આશા પણ ન રહે.
તો આ થયા ચાર મુખ્ય ફાંસલા: સંઘર્ષ, સંસાધન શાપ, જમીનબદ્ધ હોવું અને સાથે ખરાબ પાડોશી, અને નાના દેશમાં ખરાબ શાસન. આ બધા મળીને આ બોટમ બિલિયન દેશોને જકડી રાખે છે. હવે સૌથી મોટો સવાલ, આમાંથી બહાર કેવી રીતે નીકળવું? કોલિયર એના માટે ચાર સાધનો એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ સૂચવે છે. એમાં પહેલું છે સહાય, એડ.
હા, સહાય, એડ. આના પર કોલિયર બોજ, આમ કહીએ તો, બેલેન્સ્ડ વાત કરે છે. એ એવું નથી કહેતા કે સહાય બિલકુલ નકામી છે, પણ એવું પણ નથી કહેતા કે સહાય જ બધી સમસ્યાનો ઉકેલ છે. એમનું કહેવું છે કે સહાય ક્યારેક અમુક સંજોગોમાં કામ કરી શકે છે, પણ એની મર્યાદાઓ છે.
શું મર્યાદાઓ છે? ક્યારે કામ નથી કરતી?
એક તો એ કહે છે કે ઘટતા વળતરનો નિયમ લાગુ પડે છે. મતલબ કે અમુક હદ પછી વધુને વધુ સહાય આપવાથી ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. જો કોઈ દેશના જીડીપીના લગભગ 16% કે એનાથી વધુ રકમ સહાય તરીકે આવતી હોય તો એ દેશ કદાચ પરાવલંબી બની જાય, ત્યાં ભ્રષ્ટાચાર વધી શકે.
ઓહ, એટલે વધુ પડતી સહાય પણ નુકસાનકારક છે. તો ક્યારે અસરકારક બને?
કોલિયર કહે છે કે સહાય ત્યારે વધુ અસરકારક બને જ્યારે ચોક્કસ હેતુ માટે વ્યૂહાત્મક રીતે વાપરવામાં આવે. જેમ કે કોઈ દેશ હમણાં જ યુદ્ધમાંથી બહાર આવ્યો હોય તો એના પુનઃનિર્માણમાં મદદ કરવા માટે, અથવા તો ત્યાંની સરકારી સંસ્થાઓની ક્ષમતા વધારવા માટે, કે પછી કોઈ દેશ સારા આર્થિક સુધારા કરવા માંગતો હોય તો એને ટેકો આપવા માટે. સીધા પૈસા આપવાને બદલે ટેકનિકલ મદદ કે લક્ષિત પ્રોજેક્ટમાં વધુ ફાયદો છે. એટલે એમનું સૂત્ર છે, સહાય કામ કરે છે પરંતુ હંમેશા નહીં, દરેક જગ્યાએ નહીં, તે વ્યૂહાત્મક રીતે વપરાવી જોઈએ.
એટલે વધુ નહીં પણ સ્માર્ટ સહાય. બરાબર. હવે બીજો ઉપાય, જે તમે કહ્યું એમ ઘણો વિવાદાસ્પદ છે, લશ્કરી હસ્તક્ષેપ, મિલિટરી ઇન્ટરવેન્શન.
હા, આ મુદ્દો ઘણો સંવેદનશીલ છે અને ઘણા લોકો એનો વિરોધ પણ કરે છે. પણ કોલિયર અહીં નૈતિક દલીલો કરતાં વધુ વ્યવહારિક દલીલ રજૂ કરે છે. એમનું કહેવું છે કે જુઓ, અમુક પરિસ્થિતિઓ એવી હોય છે, ખાસ કરીને ભયાનક ગૃહયુદ્ધ ચાલતું હોય કે જ્યાં હજારો લાખો નિર્દોષ લોકો મરી રહ્યા હોય, ત્યારે કદાચ એ હિંસા રોકવા માટે કે પછી યુદ્ધ પછી સ્થપાયેલી નાજુક શાંતિ જાળવી રાખવા માટે બહારથી લશ્કરી દખલ કરવી જરૂરી બની જાય છે.
પણ એનાથી તો સમસ્યાઓ વધુ વકરી પણ શકે છે ને? બીજા દેશના મામલામાં દખલ કરવાના પોતાના જોખમો છે.
ચોક્કસપણે છે, એમાં કોઈ શંકા નથી. પણ કોલિયર સામે એ દલીલ મૂકે છે કે કશું જ ન કરવાનો, એ ભયાનક હિંસાને ચાલવા દેવાનો ખર્ચ ક્યારેક હસ્તક્ષેપના ખર્ચ અને જોખમ કરતાં પણ અનેક ગણો વધારે હોય છે. તે સિયરા લિયોનનું ઉદાહરણ આપે છે, જ્યાં બ્રિટિશ લશ્કરના હસ્તક્ષેપથી ત્યાંનું અત્યંત ક્રૂર ગૃહયુદ્ધ સમાપ્ત થયું હતું. એમનું કહેવું છે કે કેટલીકવાર હિંસાના ચક્રને તોડવા માટે બાહ્ય હસ્તક્ષેપ જરૂરી બની શકે છે. આ સ્વીકારવું અઘરું છે, પણ કદાચ એ કડવી વાસ્તવિકતા છે.
ખરેખર આના પર ઘણો મતભેદ હોઈ શકે. સારું, ત્રીજું સાધન છે કાયદા અને ધોરણો, લોઝ એન્ડ ચાર્ટર્સ. આ શું છે?
આનો અર્થ છે એવા આંતરરાષ્ટ્રીય નિયમો, સંધિઓ કે ધોરણો બનાવવા અને પ્રોત્સાહન આપવું જે સારા શાસન માટે જરૂરી હોય, અને પછી દેશોને પ્રોત્સાહિત કરવા કે તેઓ સ્વેચ્છાએ આ ધોરણો અપનાવે.
જેમ કે કેવા ધોરણો?
જેમ કે લોકશાહી ચૂંટણી પ્રક્રિયા કેવી હોવી જોઈએ એના માટેના આંતરરાષ્ટ્રીય ધોરણો, અથવા કુદરતી સંસાધનોમાંથી જે આવક થાય છે એમાં પારદર્શિતા કેવી રીતે લાવવી એના માટેના નિયમો. દાખલા તરીકે EITI, એક્સટ્રેક્ટિવ ઇન્ડસ્ટ્રીઝ ટ્રાન્સપરન્સી ઇનિશિયેટિવ જેવી પહેલ, અથવા વિદેશી રોકાણકારોને કાયદાકીય સુરક્ષા મળે એવા કરારો.
અને આનાથી પેલા બોટમ બિલિયન દેશોને શું ફાયદો થાય?
ફાયદો એ થાય કે જ્યારે કોઈ દેશ આવા આંતરરાષ્ટ્રીય ધોરણો અપનાવે છે ત્યારે એના પર એક પ્રકારનું બાહ્ય દબાણ આવે છે. કે તે એનું પાલન કરે. બીજું, દેશની અંદર જે લોકો સુધારો લાવવા માંગતા હોય એમને ભ્રષ્ટ નેતાઓ સામે લડવા માટે એક આધાર મળે છે. તેઓ કહી છે કે જુઓ, આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે આ વાત સ્વીકારી છે તો હવે આપણે એ પ્રમાણે કરવું જોઈએ. અલબત્ત આ બધું ત્યારે જ કામ કરે જ્યારે એને લાગુ કરવાની રાજકીય ઈચ્છાશક્તિ હોય.
એટલે આડકતરી રીતે સુધારાને પ્રોત્સાહન મળે. અને છેલ્લું, ચોથું સાધન, વ્યાપાર નીતિ, ટ્રેડ પોલિસી.
હા, કોલિયર અહીં પણ પરંપરાગત વિચારથી થોડા અલગ પડે છે. તે ફક્ત મુક્ત વ્યાપાર, ફ્રી ટ્રેડની હિમાયત નથી કરતા. એમનું માનવું છે કે અત્યારની જે વૈશ્વિક વ્યાપાર વ્યવસ્થા છે એ ઘણી વખત આ બોટમ બિલિયન દેશો માટે ફાયદાકારક નથી હોતી, ઉલટાનું નુકસાનકારક હોય છે.
એ કેવી રીતે?
કારણ કે આ દેશો મુખ્યત્વે કાચો માલ જ નિકાસ કરતા હોય છે, જેની કિંમતોમાં બહુ વધઘટ થાય, અને એમને પોતાના ઉત્પાદિત માલ માટે વિકસિત દેશોના બજારમાં પ્રવેશ મેળવવો બહુ મુશ્કેલ હોય છે. એટલે કોલિયર સૂચવે છે કે સમૃદ્ધ દેશોએ આ બોટમ બિલિયન દેશો માટે ખાસ, લક્ષિત અને એકપક્ષીય બજાર પ્રવેશ આપવો જોઈએ.
એકપક્ષીય એટલે કે વન વે.
હા, બરાબર. મતલબ કે આ ગરીબ દેશોનો જે માલ છે, ખાસ કરીને સાદી ફેક્ટરી પ્રોડક્ટ્સ હોય કે ખેતીની પ્રોસેસ્ડ વસ્તુઓ હોય, એને અમીર દેશોના બજારમાં સરળતાથી ઓછા કે ઝીરો ટેક્સ સાથે આવવા દેવું જોઈએ. ભલે પછી એ ગરીબ દેશો બદલામાં અમીર દેશોના માલ માટે પોતાના બજાર તરત જ એટલા ખુલ્લા ન મૂકે.
આનો ફાયદો શું થાય?
ફાયદો એ થાય કે આ દેશો માત્ર કાચો માલ વેચવા પર નિર્ભર રહેવાને બદલે થોડું ઉત્પાદન કરવાનું શરૂ કરી શકે, એમના અર્થતંત્રમાં થોડું વૈવિધ્ય આવે અને એમને વૈશ્વિક બજારનો અનુભવ મળે.
તો આ થયા ચાર ફાંસલા અને એમાંથી નીકળવા માટેના ચાર સૂચિત ઉપાયો. સ્માર્ટ સહાય, જરૂર પડે લશ્કરી હસ્તક્ષેપ, આંતરરાષ્ટ્રીય કાયદા અને ધોરણો અને ખાસ પ્રકારની વેપાર નીતિ. આ આખી ચર્ચા પરથી આપણે મુખ્ય સંદેશ શું લઈ શકીએ અને આ બધી વાતો આપણા જેવા સામાન્ય લોકો માટે કે પછી જે લોકો નીતિઓ બનાવે છે એમના માટે કેવી રીતે ઉપયોગી છે?
મને લાગે છે કે સૌથી પહેલો અને મોટો સંદેશ એ છે કે ગરીબી, ખાસ કરીને આજે જટિલ ગરીબી છે, એનો કોઈ એક રેડીમેડ ઉકેલ નથી. વન સાઇઝ ફિટ્સ ઓલ અહીં બિલકુલ કામ ન કરે. દરેક દેશની પરિસ્થિતિ, એના ફાંસલા અલગ છે, એટલે એના ઉકેલ પણ અલગ, લક્ષિત હોવા જોઈએ. વિચારધારા કરતાં વાસ્તવિકતા અને પુરાવા પર વધુ ધ્યાન આપવું પડે.
બીજું, ભૂગોળ અને ઇતિહાસ ખરેખર મહત્વના છે. દેશ ક્યાં છે, પડોશી કોણ છે, ભૂતકાળમાં શું થયું છે, આ બધું એના ભવિષ્યને ઘડે છે.
ચોક્કસ. અને ત્રીજી વાત જે વારંવાર સામે આવી તે છે સુરક્ષા અને શાસનની ગુણવત્તા. જ્યાં સુધી સંઘર્ષ ચાલતો હોય, જ્યાં સુધી શાસન સારું ન હોય, ત્યાં સુધી બીજું બધું કરવું બહુ મુશ્કેલ છે. ખાસ કરીને પેલો સંસાધન શાપવાળો મુદ્દો. કુદરતી સંપત્તિ ત્યારે જ આશીર્વાદ બને જ્યારે એનું સંચાલન કરનારું શાસન સારું, પારદર્શક અને જવાબદાર હોય.
હા, અને છેલ્લે, આ કોઈ દૂરના દેશોની સમસ્યા છે એમ માનીને આપણે બેસી ન શકીએ. આંતરરાષ્ટ્રીય સમુદાયની પણ જવાબદારી બને છે.
બરાબર. કારણ કે આ દેશોની સમસ્યાઓ, પછી એ ગરીબી હોય, સંઘર્ષ હોય, રોગચાળો હોય, એ એમના પૂરતી સીમિત નથી રહેતી. એની અસર આખી દુનિયા પર પડે છે. સ્થળાંતરના પ્રશ્નો ઊભા થાય છે, આતંકવાદને આશ્રય મળી શકે છે. એટલે એમને મદદ કરવી એ ખાલી દયાની વાત નથી, પણ ખોલિયર, જેને એનલાઇટન સેલ્ફ ઇન્ટરેસ્ટ કહે છે, એટલે કે સમજી વિચારીને લેવાયેલું આપણા પોતાના હિતનું પગલું પણ છે.
તો સામાન્ય નાગરિક તરીકે આપણે આમાંથી શું શીખી શકીએ, વ્યવહારમાં કેવી રીતે ઉતારી શકીએ?
જો એક સામાન્ય નાગરિક તરીકે આપણે જ્યારે પણ વૈશ્વિક ગરીબી વિશે વિચારીએ કે ક્યાંક દાન આપવાનું વિચારીએ, તો થોડા વધુ જાણકાર બની શકીએ. આપણે પૂછી શકીએ કે આ સહાય ક્યાં જઈ રહી છે. શું એ ખરેખર સ્થાનિક સમસ્યાના મૂળમાં જાય છે? શું એ શાસન સુધારવામાં મદદ કરે છે?
બીજું, આપણે આપણા દેશની વિદેશ નીતિ, વેપાર નીતિ વિશે પણ વધુ જાગૃત બની શકીએ.
અને જે લોકો નીતિઓ ઘડે છે
એમના માટે?
એમના માટે તો આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે. કોઈ દેશને મદદ કરવાની નીતિ ઘડતી વખતે આ ચાર ફાંસલાનું નિદાન કરવું જરૂરી છે, અને સુરક્ષા, વેપાર, સહાય, આ બધી નીતિઓ એકબીજા સાથે સંકલિત હોવી જોઈએ. અલગ અલગ નહીં,
પ્રાદેશિક પરિબળોને પણ ધ્યાનમાં લેવા પડે.
અને વેપારીઓ કે રોકાણકારો માટે?
એમના માટે?
ખાસ કરીને જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે, એમના માટે આ પુસ્તક જોખમનું મૂલ્યાંકન કરવામાં મદદ કરી શકે. કયા દેશોમાં સ્થિરતા છે, ક્યાં રાજકીય જોખમ વધુ છે, કુદરતી સંસાધનોના ક્ષેત્રમાં રોકાણ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ વગેરે.
ખૂબ જ સરસ. આ બધી વાતો ખરેખર વિચારવા પ્રેરે છે. અંતે હું પૂછવા માંગીશ કે આ પુસ્તકમાંથી તમને વ્યક્તિગત રીતે કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ અથવા નવી લાગી? મારા માટે તો, સાચું કહું તો, એ સમજવું જ બહુ મોટી વાત હતી કે આ ગરીબીના ફાંસલા કેટલા ઊંડા અને એકબીજા સાથે જોડાયેલા છે, અને આપણે જે સાદા ઉકેલો વિચારીએ, બસ પૈસા આપી દો, વ્યાપાર વધારી દો, એ કેમ પૂરતા નથી?
મારા માટે બે મુદ્દા ખાસ કરીને ઉડીને આંખે વળગે એવા હતા. પહેલો, પેલો સંસાધન શાપનો મુદ્દો. કુદરતી સંપત્તિ, જે દેખીતી રીતે ફાયદાકારક લાગવી જોઈએ, તે કેવી રીતે દેશના રાજકારણને, લોકશાહીને અને છેવટે વિકાસને નુકસાન પહોંચાડી શકે છે, એની જે ઊંડી સમજણ કોલિયર આપે છે, એ ખરેખર આંખ ખોલનારી છે.
અને બીજો મુદ્દો?
બીજો મુદ્દો પેલો સુરક્ષા અને વિકાસ વચ્ચેનો સંબંધ, અને ખાસ કરીને લશ્કરી હસ્તક્ષેપની જે વાત છે, એ ભલે ગમે તેટલી અસ્વસ્થ કરનારી કે વિવાદાસ્પદ હોય, પણ એ આપણને એક કડવી વાસ્તવિકતાનો સામનો કરવા મજબૂર કરે છે, અને એ વાત પર ભાર મૂકે છે કે ક્યારેક અઘરા પણ પુરાવા આધારિત નિર્ણયો લેવા પડે છે. ભાવનાઓ કરતાં તર્ક અને વાસ્તવિકતાને વધુ મહત્વ આપવું પડે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.